તારીખ 6/10/81 ગુરુપ્રસાદ માસિકના ઉદઘાટન પ્રસંગે નિયમસાર ઉપર પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈ નું પ્રવચન.
મન બળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ એ જીવની પર્યાયની યોગ્યતાનું નામ. અહીંયા જીવ છે, એ જીવ હે છે, એ જીવ હે છે. શુદ્ધ જીવત્વ શક્તિથી જીવ જીવે છે, એ જીવ ઉપાદે છે. પછી બીજો શબ્દ છે જીવ, પછી અજીવ. અજીવ એટલે આ ધર્માત્મિકાય, ના ધર્માત્મિકાય, ના પૂતગલ, ના પદ પરમેટી ને આ પ્રતિમા જી. એવો જે અજીવના લક્ષે ઉત્પન્ન થતું ખંડ જ્ઞાન અને રાગ, એ અજીવ તત્વ છે. અજીવના નિમિત્તે જે પરિણામ થાય તેને પરમાત્મા અજીવ તત્વ કહે છે. લે, હજી એનાથી તો આગળ કેવું બાકી છે, હજી તો આ શરૂઆત ચાલે છે. અહીંયા તો આવવાની ઈચ્છા નથી, પણ હવે ચંદુભાઈ કરીને કામ આવું છે. પ્રભુ એક વાર સાંભળ, તારી વાત અમે કહીએ છીએ. અહીંયા આ મુમુક્ષુ મંડળના પ્રમુખ સુમનભાઈ છે, મોરબી રામજીભાઈના સુપુત્ર, એમણે અહીં બોર્ડ માર્યું છે કે વી કથાની સખત મનાય છે. અહીંયા અહીંયા આત્મકથા ધર્મકથાનું આ સ્થાન છે. આ વિતરાગી ગાદી ઉપર કોઈની ટીકા ટિપ્પણી કદી પણ હોઈ શકે નહીં. આત્માની વાત કર તો આત્માની વાત કરજે, નકર ગાદી ઉપરથી ઉતરી જાજે. સમાજ ઉતારી મૂકશે. લ્યો ભાઈ બોલ્યા, એટલે સેક્રેટરી બેસવા નહીં એમ કહેવાનો આશય તો પોતાથી છે, પણ સમાજ થી વાત કરે ને. વિકથાના સ્થાન તો બીજા ઘણે ઠેકાણે છે, આ સ્થાનમાં પણ વિકથા. ભગવાન આત્માની કથા કરજે, અથવા આત્માને આશરે સમ્યક જ્ઞાન ચારિત્રના કેમ પરિણામ પ્રગટ થાય. કાં ધર્મીની વાત ને કાં ધર્મની વાત કરજે, કર્મની વાત કરીશમાં. ઘર તો ધર્મીની કરજે. ધર્મી એટલે અનંત ગુણનો ધારક જ્ઞાયક દેવ, એની વાત કરજે શુદ્ધાત્માની. કદાચ શુદ્ધાત્માની વાત કરવામાં બહુ ટકાય નહીં તો ખસીને ધર્મની વાત કરજે, પણ કર્મની વાત તો કરિશ્મા. કર્મની વાત કરવી તે વિકથા છે. ત્રિલોકચંદીભાઈ હે મુંબઈથી આવ્યા છે, ઘણા મુંબઈથી આવ્યા, મુંબઈથી અમદાવાદથી જામનગરથી દેખાય દેખાય ઘણાભાઈ. મોરબીથી હે
ચિંતા ક્યાં છે, એકત્વ છે ને.
હા એકત્વ છે. હા હા, મુમુક્ષુ ક્યાંથી, અમારે આંગણે ભટકું તમે આપો, પણ ફોટો લેજો તો ભટકું હું લઈશ, અને પછી ફોટાની કોપી મને મોકલજો. આનું જે માણસ છે, શું કે છે પ્રભુ, એકવાર ચિત્તની પ્રસન્નતાથી તારા શુદ્ધાત્માની વાત સાંભળ. તે સાંભળી નથી, આ વિકથા કરી છે ને, વિકથા સાંભળી છે. પરની કથા એ વિકથા છે, અરે ભેદની કથા એ વિકથા છે. સાંભળતો ખરો, એ ભેદ ખરેખર પરદ્રવ્ય છે. જીવના પરિણામ, જીવના પરિણામ નથી પણ પરદ્રવ્ય છે. ત્યારે એની મમતા છૂટશે, એટલા માટે આ ગાથા લીધી. ખૂબ ચાલી મુંબઈમાં, ચંદુભાઈ કે 4 દિવસ અહીં ચલાવો. વાત તો સાચી છે, આત્માની વાત આત્માથી જીવને ગમે, આત્માની વાત. હા હા, આત્માથી જીવને આત્માની વાત ન ગમે તો શું બીજું હવે ગમવાનું છે. શું કે છે પ્રભુ, સાંભળ એક વાત. એ જીવને જીવ એ છે, એક જીવ ઉપાદે છે અને બીજો વ્યવહાર જીવ એ છે. એટલે એ વ્યવહાર જીવને સ્વાંગ કયો છે એ સ્વભાવ નથી, એને જીવના પરિણામ કહેવાય. પણ જીવના પરિણામ કહેતા પણ તને મમતા રહી જશે, માટે હવે તો અમે તને એને પરદેવે કહી છે. જ્યાં પરદેવે કહ્યું ત્યાં મમતા છૂટી ગઈ. અજીવ એનો અજીવ સંબંધ એનો જે વિકલ્પ ઉઠે છે એ પોતે અજીવ છે, નિમિત્ત અજીવ ને નૈમિતિક અજીવ. પછી આશ્રવ પુણ્યને પાપ મળીને જે આશ્રવ થાય છે, જેના નિમિત્તે કર્મનું આવાગમન થાય અને નવા આગંતુક ભાવ હોવાથી આશ્રવ છે, એ આશ્રવ આત્માથી ભિન્ન છે, એ આશ્રવ પરદ્રવ્ય છે, પુણ્ય પાપના પરિણામ પરદ્રવ્ય છે, માટે એ છે. અને આશ્રવના અભાવપૂર્વક સંવર પ્રગટ થાય આત્માને આશ્રયે, એ સંવરના પરિણામ પરદ્રવ્ય હોવાને કારણે એ છે. આ જીવના પરિણામ, આ જીવના પરિણામ, આ જીવના પરિણામ, જીવના પરિણામ, મારા પરિણામ, આત્માના પરિણામ. આહા, એ કહે છે કે પરિણામ બધા પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય હોવાને કારણે એ છે એમ કે છે. જીવાદી સાત તત્વોના જે પરિણામ છે તે પરિણામ છે માટે એ છે એમ નહીં, પણ પરિણામ પરદ્રવ્ય છે માટે એ છે. એનું લક્ષ્ય કરવા યોગ્ય નથી. પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે. સંવર, સંવરપૂર્વક નિર્જરા શુદ્ધિની પ્રાપ્તિ તેને સંવર કહેવાય, આનંદની પ્રાપ્તિ તેને સંવર કહેવાય, આનંદની વૃદ્ધિ તેને નિર્જરા કહેવાય, અને આનંદની પરિપૂર્ણ અવસ્થા તેને મોક્ષ અવસ્થા કહેવામાં. એ બધા પરિણામ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે. સંવર નિર્જરા મોક્ષનો ઉત્પાદક નિષ્ક્રિય પરમાત્મા, નિષ્ક્રિય શુદ્ધ પારનામી કહો. શુદ્ધ પારનામિક ભાવ નિષ્ક્રિય હોવાથી મોક્ષના કારણની ક્રિયાનો કરનાર નથી. કેમ કે ભગવાન આત્મા જે ઉપાદે છે તે પરિણામમાં આવતો નથી, માટે પરિણામનો કરનાર છે નહીં. સંવરજાને મોક્ષ એવા જે ભેદો પડે છે એ કર્મના સંબંધથી ઉત્પન્ન થતા ભેદો, એ ભેદ પરદ્રવ્ય છે. અને ભગવાન અભેદ આત્મા સ્વદ્રવ્ય છે, તે ઉપાધિ છે. એ સાતે તત્વોનો સમૂહ ખરેખર પરદ્રવ્ય હોવાને કારણે, પરદ્રવ્ય હોવાને કારણે, હો પરદ્રવ્ય થવાને કારણે નહીં. અત્યાર સુધી એ જીવના પરિણામ હતા અને હવે એ પરદ્રવ્ય છે. પ્રથમથી જ એ પરદ્રવ્ય હતું અને જીવના પરિણામના બાના નીચે એને તું સ્વદ્રવ્ય માની રહ્યો છો, એ તારી ભૂલ છે, પર્યાય દ્રષ્ટિ છે, સૂક્ષ્મ વાત છે. કાલ તો એક રમેશભાઈ ઊંચા પ્રકારની વાત રાજકોટમાં પહેલા વહેલા કરી. અમે તો ઘણા વખતે કહીએ, કહેતા આવીએ છીએ, ગુરુદેવ કહેતા હતા, એ વાત અમે બેઠી હતી. પણ કાલે પહેલી વાત કે રાજકોટમાં ગુરુદેવનું આ પ્રિય ગામ છે, ગોસાળ છે, ગુરુદેવ અહીંયા દર વર્ષે પધારતા હતા. કે પરને જાણવાનો લોભ પણ શું શબ્દ હતો? જાણવાના લોભમાં સગળો સંસાર, આમ આમ કરે સગળો સંસાર, સગળો સંસાર. બોલો, એક લીટી બોલો ભાઈ, બોલો, બધા નવા આવ્યા છે, જરા એક બે લીટી ચાર લીટી બોલાય તો વાંધો નહીં, વધારે બોલાય તો સારું. કાઢો, બુક કાઢો, જે કાઢવો એ કાઢો, પણ બોલો. માઇક જેવો અવાજ છે એનો, બહુ જોરદાર. બહુ સારું કાલ લીધું હતું રાત્રે, એક કલાક ભજન ભક્તિ, આત્માની મુખ્યતાથી જ એના ભજનો બધા હોય છે. અને જાણું, કાને જાણું, સંસાર છે એમ કહે છે રમેશભાઈ. જ્ઞાનીઓ કહે છે તો જ્ઞાનીઓ કહેલું કહે છે. સંસાર અને કરવાનો લોભ છૂટો તો કેવળ જાણવાના લોભમાં અટકો એ બધો સંસાર છે. હું રાગને ન કરું તો કઈ નહીં, પણ રાગને જાણું તો ખરો ને, કેમ કે જાણવું તો મારો સ્વભાવ છે. રાગને જાણવું તારો સ્વભાવ છે કે જાણનારને જાણવું એ તારો સ્વભાવ છે? તું તો ખરો ક્યાં જો તું. વાત કરી કે આત્મા પરને જાણતો નથી, ત્યાં તો ખળભળાટ મારી સામે વિરોધનો વંટો ઈઠો. એમાં એ અદ્વિતીય ચક્ષુ વાર પાડ્યું, જ્યાં પ્રવર્તન સારની 114 ગાથા. બે સમર્થ આચાર્ય કહે છે કે પરને હું જાણું છું એમ જે માને છે તે દિગંબર જૈન નથી, અને પરિણામને જાણવાનું બંધ કરી દે ત્યારે અંતરમાં નવું જ્ઞાન પ્રગટ થશે, જે દ્રવ્યાર્થિક ચક્ષુ વડે આત્માનો તને દર્શન થશે. વા ત્યાં પુસ્તક નાનું બહાર પડ્યું ત્યાં ઉભરો બધો સમાઈ ગયો. કુનકુનની વાણી ને અમરચંદ્ર આચાર્યની વાણી અને એનું સ્પષ્ટીકરણ ત્રણ વ્યાખ્યાનમાં ગુરુદેવે કર્યું. કોની તાકાત છે કે હવે આ વાત ખોટી કહી શકે? અંદરમાં ભલે ખોટી માને, એ તો સ્વતંત્ર છે શ્રદ્ધા, પણ શ્રદ્ધાના જોરમાં આવે છે કે હું પરને જાણતો નથી, ત્યાં સમ્યક દર્શન પ્રગટ થયા વિના રહેતું નથી. ગોલ કરાર થયા શ્રદ્ધાના જોરમાં, એવો શબ્દ હતો. એ સાતોક છે વિષય અને કશાક. વિષય અને પરને જાણવાનો ભાવ ઉત્પન્ન થાય છે ઈચ્છા, પરને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય તેને વિષય કહેવાય. અને આ હા હા પરને કરવાની ઈચ્છા થાય તેને કશાય કહેવામાં. આ વિષય અને કશાયને જીતા વિના કદી પણ જીવને આત્મદર્શન થવાનો શ્રદ્ધાના જોરમાં. આ હા 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 એ શ્રદ્ધાનું બળ છે. હું પરને જાણતો જ નથી, એ શ્રદ્ધાનું બળ અંદરમાંથી આવે છે. મત ધરીએ આ હા, ત્યારે ઉપયોગ અભિમુખ થઈને આત્માના દર્શન થાય છે. પ્રભુ આ હા એવી વાત આ ગુરુ કહી ગયા છે. એક આત્મધર્મમાં વાત આવી, તે બોર્ડ માર્યું છે અમારે ઘેર. તો આત્મધર્મમાં આવેલી વાત છે કે ખરેખર આ આત્મા છે એ પરદ્રવ્યને જાણતો જ નથી, તો પછી પરદ્રવ્ય તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી? એવી. અને આત્મા આત્માને જાણે છે એ પણ ઉપચાર વ્યવહાર છે સ્વસામી સંબંધનો, એનાથી સાધ્યની સિદ્ધિ થતી નથી. તો પરને જાણવાની વાત તો ઘણી દૂર રહી. જ્ઞાયક તો જ્ઞાયક છે, આ સતની પરાકાષ્ઠા છે. મારે ઘેરે બોર્ડ માર્યું છે આત્મધર્મમાં અક્ષર અક્ષર લખી ન. પ્રભુ કરવાનો લોભ અને જાણવાનો લોભ, બે પ્રકારના લોભ. અનંતાનુમંદિનો લોભ છે, સાધારણ વાત નથી. શું કહ્યું? રાગ ને હું કરું છું ને રાગ નો હું જાણનાર છું, એવો વિકલ્પ ઉઠે છે તને જાણવાનો ને કરવાનો. એ લોભ ઈચ્છા એ અનંતાનો મને કશાય છે. સાંભળતો ખરો તું એકવાર, ધ્યાન લઈને સાંભળતો ખરો, અનુભવીની વાત તો સાંભળ. આ કે શું કહેવા માગે છે કે જાણવાના લોભમાં સગળો આ જાણવાનો લોભ. જાણવું તો સ્વભાવ છે ને, પણ જાણવું કેને જાણવું? આ જ્ઞાન જેનું છે એને જાણે તેને સમ્યક દર્શન કહેવામાં. જાણનાર ગણાય છે, બીજું કઈ ગણાતું? હું જાણનાર છું, કરનાર નથી. અમદાવાદ ગયો તો ત્યારે વાત કરી, એમાં મંગળભાઈ બેઠા છે. વાત જીલી એને. આ વખતે હમણાં બીજી વાત જો, ભાઈ હું જાણનાર છું, કરનાર નથી, હું તો માળા પહેરું છું. ત્રણ માળા પહેરું છું, ત્રણ હો. આ નમોકાર મંત્રની માળા તો ફેરવું છું, સાથે સાથે હું જાણનાર છું, કરનાર નથી. કેમ કે હું કરનાર છું એવી બુદ્ધિ અનાધિકારની અગ્રેટ વિખ્યાત છે, ગ્રેટ નથી. એની સામે હું જાણનાર છું પણ કરનાર, પછી કરનાર નથી વિકલ્પ છૂટી જાય છે. પછી હું જાણનાર છું એ વિકલ્પ રહી જાય છે. પછી જાણનાર છું વિકલ્પ પણ છૂટીને પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ અનુભવની કળાની રીત આજે ગુરુપ્રસાદના દિવસે આવી છે. જીવાદી તત્વો, સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય, કે સાહેબ સંવર નિદ્રાને બહુ પરદ્રવ્ય કે જીવના પરિણામ છે ને, કે જીવના પરિણામ છે એમ તને ભાસે છે ત્યાં સુધી મમતા છે, અને મમતા છે તે મિથ્યાત છે. અમારે કેમ કેવું પડ્યું પરદ્રવ્ય? કે અમને ખબર પડી કે આ જીવના પરિણામ છે પણ હે છે, જીવના પરિણામ છે પણ હે છે, જીવના પરિણામ છે, જીવના પરિણામ છે પણ હે છે, પરિણામ આપે છે પરિણામ. ત્યારે જ્ઞાનીઓને ખબર પડી કે આ હા હા, હવે આની મમતા કેમ છોડાવવી? કે એ પરદ્રવ્ય છે, મમતા છૂટી ગઈ. જ્યારે પરને પરદ્રવ્ય તરીકે જાણે પછી મમતા રહેતી નથી. પરદ્રવ્યના બે પ્રકાર છે, એક છ દ્રવ્ય એ પરદ્રવ્ય છે, આખું વિશ્વ પરદ્રવ્ય છે, ને એક અંદરમાં પરિણામ ઉઠે છે. એ વિશ્વ અંદરનું એ બધા પરિણામ નથી, પણ મારા માટે પરદ્રવ્ય છે. કેમ કે પરદ્રવ્યના લક્ષ્ય અનુભૂતિ થતી નથી, એમ પર પરિણામના ભેદના લક્ષ્ય સમ્યક દર્શન થતો. બે મિનિટ બાકી છે, રાતનો ટાઈમ આપ્યો સેક્રેટરી સાહેબ, એક કલાક રાત્રે લેશો એટલે પૂરું. ખરેખર ભગવાન આત્મા ઉપાધે છે, બીજું કઈ ઉપાધે નથી. વખત
સૌ શાંતિથી બેસજો, કાર્યક્રમ શરૂ થાય છે. હવે
આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, એ શુદ્ધ છે એનું કારણ કે શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારના પરિણામથી પણ ભગવાન આત્મા ભિન્ન છે. પરિણામથી આત્મા સહિત છે ત્યાં સુધી તો એ અનંતવાર આવી ચીકો છે, એ કોઈ અપૂર્વ ને નવી ચીજ નથી. આ આત્મા છે તે ઉત્પાદકથી સહિત છે, પરિણામથી આત્મા સહિત છે, પર્યાય રૂપે પરણમે છે અને પરિણામનો કર્તા એકલો આત્મા છે અને એના ફળને આત્મા ભોગવે છે. એ વાત તો એને અનંતકાળમાં અનંતવાર સાંભળી લીધો છે, નવીન વાત નથી. પણ આ ભગવાન આત્મા પરિણામ માત્રથી ભિન્ન છે, એને આત્માથી થઈને વાત પણ સાંભળી નથી, અનુભવ તો થયો નથી, પણ વાત પણ એને ખરેખર રુચિપૂર્વક સાંભળી નથી. જો આત્માનું લક્ષ રાખીને રુચિપૂર્વક વાત એક વાર પણ જો સાંભળી હોય, અથવા જે સાંભળશે તેને માટે લખે છે કે જે જીવ પ્રસન્ન ચિત્તથી આ તે નહીં પંચ પરમેષ્ટિની વાત તો સાંભળી અનંતવાર, પણ આ છે આ આ ચૈતન્ય સ્વરૂપ આત્માની. આત્મા કેવો છે, આ આત્મા કેવો છે અત્યારે ગણે કર કે ચૈતન્યની મૂર્તિ છે. આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે, કોલ કરાર કરે છે. અવશ્ય તારો મોક્ષ થશે, પણ શરત એ છે કે ચિત્તની પ્રસન્નતાથી, વેઠ કરીને નહીં. એ શુદ્ધ આત્માની વાર્તા સાંભળે ત્યારે જીવાત્માથી, ત્યારે કોઈ એને ચિત્તની પ્રસન્નતાનો પ્રકાર પણ બીજા પ્રકારનો ભજે. જેમ 10 વર્ષ સુધી પુત્રનો જન્મ ન થયો હોય અને પુત્ર થાય ને હર્ષ આવે, લોટરી કરોડની લાગે ને હર્ષ આવે, તીર્થંકર ભગવાનનું સમર્પણ આવે ને હર્ષ જાગે, અરે એ તો સામાન્ય ચીજો છે બધી. પણ એને અપૂર્વ ચિત્તની પ્રસન્નતા કે જાણે કંઈ શુદ્ધ આત્માની વાત સાંભળતા આજે તો મને આ આત્મા હાથમાં આવી ગયો. આ હા, જેને શુદ્ધાત્મા હાથમાં આવે છે એને અનુભવરૂપ જ્ઞાનમાં પણ શુદ્ધાત્મા અલ્પકાળમાં આવી જાય છે. એ પ્રકારે જો સાંભળે તો એ અવશ્ય ભવિષ્યમાં થનારી મુક્તિનું ભાજન એટલે પાત્ર થાય છે. આ પાત્રતાનું લક્ષણ છે, કશાયની મૃતતા તે પાત્રતા નથી, એ તો સામાન્ય ચીજ છે, તો અન્યમતી પણ કહે છે. અહીંયા તો કહે છે કે તારા શુદ્ધાત્માની વાત તે સાંભળી નથી. એ વાત હું તને કહેવા માંગુ છું કે તારી વાત તને કહું છું, તારા સ્વરૂપને તું ભૂલી ગયો છો. તારી ભૂલ એટલી કે પોતાને ભૂલીને પરને પોતાનું માનવું, એટલી તારી ભૂલ છે. એવા શુદ્ધાત્માની વાત તારી વાત તને હું કહું છું, ધ્યાન દઈને સાંભળજે. મેં સાંભળી છે એ વાત અત્યારે ભૂલી જાજે. એ સાંભળી છે એ પૂરો પર્યાયનો વ્યય થઈ ગયો. વ્યય થયેલી પર્યાયને અત્યારે વર્તમાનમાં આગળ ન કર અને વર્તમાન પર્યાયમાં શુદ્ધાત્માની વાત સાંભળ. એવી અલૌકિક શુદ્ધભાવ અધિકાર ને એમાં અલૌકિક આરોગ્ય શ્રમની ગાથા આચાર્ય ભગવાન ફરમાવે છે, સાંભળ પ્રભુ, કે તારા સ્વભાવની વાત અને લક્ષ્મણની અનુભવમાં આવીની પણ ખરેખર તે ચિત્તની પ્રસન્નતાથી સાંભળી પણ નથી એ વાત હું કહેવા માંગુ છું. એમાં 38 ગાથામાં આચાર્ય ભગવાન કહે છે, જીવાદી ભરિત ચમ ધૈર્ય મુવાદી મપણ અપા કમો ઉપાધી સમ બહુ ગુણ પચાઈ વધી લીધો છે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે જે કર્મ થી ઉત્પન્ન આજે જીવાદી તત્વો સાથ થયા અને ચાર ભાવ કેશે પરિણામ એ બધા કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે, એ જીવથી ઉત્પન્ન થયેલો ભાવ નથી. ઔદયિક ભાવ ક્ષમક્ષાયિક એ બધા કર્મની ઉપાધિથી જન્મેલા ભાવો છે, આત્મા એનો કર્તા ને દાતા નથી. પ્રભુ આ વાત કોઈ અપૂર્વ છે, અચિંત્ય છે, અનંતથી સાંભળી નથી એ વાતમાં આચાર્ય ભગવાન ફરમાવે છે એની ટીકા. આ હેય અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. મૂળ ગાથાનો અર્થ પણ લઈ લઈએ સંક્ષેપમાં જો ઉપર પહેલા જીવ આદિ બાહ્ય તત્વ છે એનો ખુલાસો કરશું. એક એક તત્વ સાત તત્વ એ બાહ્ય તત્વ કેમ છે અને એના જીવાદિ સાત તત્વોના લક્ષણો શું છે, આત્માની સાથે લક્ષણ મળતા આવતા નથી. આત્માનું લક્ષણ છે તે જીવાદી સાત તત્વનું લક્ષણ નથી, લક્ષણ ભેદે ભેદ છે. જીવાદી બાહ્ય તત્વ છે, અંતર તત્વ નથી, તેથી તે હેય છે. હેય છે એટલે કે એમાં આત્મબુદ્ધિ કરવાયું નથી, એ પરિણામ માના છે એ મમતા કરવા યોગ્ય નથી. આ આત્માના પરિણામ છે એમ ત્યાં સુધી માને છે ત્યાં સુધી પરિણામમાં મમતા રહી જાય છે, પણ એ પરિણામ પર દ્રવ્ય છે જ્યાં ત્યાં મમતા છૂટી જાય છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ, અંદરથી ઉત્પન્ન થાય છે આ બધું. બારમાં તો વાર પદાર્થો છે, જીવાદી બાહ્ય તત્વ એ છે એટલે કે આશ્રય કરવા યોગ નથી, આત્મબુદ્ધિ કરવા યોગ નથી, એ શ્રદ્ધાનો વિષય નથી, કે જ્ઞાનનો વિષય તો છે કે નહીં, કે સમ્યક દર્શન થયા પહેલા એ અજ્ઞાનનો વિષય છે. શું કહ્યું? આ જીવાદી બાહ્ય તત્વ જ્ઞાનનો વિષય તો છે ને, કે જ્ઞાન તો સમ્યક જ્ઞાન આત્માને જાણ્યા પછી એને વિષય કરે એને વ્યવહાર કહેવાય, પણ એ પરિણામથી ભિન્ન તારો શુદ્ધાત્મા તને દ્રષ્ટિમાં આવતો નથી. અને જ્ઞાનનો વિષય તો છે ને, શ્રદ્ધાનો વિષય ન હોય તો કાંઈ નહીં, એ બાના નીચે પણ એ પર્યાય દ્રષ્ટિ રહી જાય છે. આવા ગુરુ મળ્યા, આવા શાસ્ત્ર મળ્યા પછી પણ, અને 45 વર્ષ સુધી દ્રષ્ટિનો વિષય ગુરુએ આપ્યો પણ એના લક્ષમાં એ આવતો નથી. બાહ્ય તત્વ એ છે. કર્મ ઉપાધિ જનિત કુંકુમ ભગવાન 2000 વર્ષ પહેલા થયા તેવો શ્રી લખે છે હો, કે જે આ પર્યાયો પ્રગટ થાય છે, સાત પ્રકારના પરિણામ પ્રગટ થાય છે, અથવા ચાર ભાવ પર્યાયના પ્રગટ થાય છે, એ બધાની ઉત્પત્તિનું કારણ કર્મ છે. કોઈમાં સદભાવ નિમિત્ત છે અને કોઈમાં અભાવ નિમિત્ત છે. નિમિત્તના બે પ્રકાર એ પણ સમયસારમાં લીધા છે. અમે જ્યારે અભ્યાસ કરતા હતા, ચંદુભાઈ, હું ને ઈશ્વરભાઈ ને બીજા ઘણા ભાઈઓ પણ અમારી સાથે હતા. મગનભાઈ નો શરૂઆત થઈ ગયો, બગલા સુંદરજી, ત્યારે એમને કહ્યું કે નિમિત્ત બે પ્રકારના. અરે નિમિત્ત બે પ્રકારના, એક સદભાવ ના ભાવ. તો કે હા, શાસ્ત્રમાં કાઢીને એને બતાવ્યું પવનનું વાવવું ને ન વાવવું. બધું ઉઠે ત્યારે એમાં પવનનું વાવવું એટલે નિમિત્ત છે સદભાવ, અને બોધું શાંત થાય છે એમાં પવનનો અભાવ એમાં નિમિત્ત થાય છે. એ બોધું ઉત્પન્ન થાય છે એમાં પણ પવન કારણ છે, અને બોધું શાંત થાય છે એમાં પણ પવનનો અભાવ કારણ છે. સમુદ્ર અભાવમાં કારણ. કહે છે કે નિમિત્ત બે પ્રકારના, એક સદભાવ અને કભાવ. અહીંયા કહે છે આચાર્ય ભગવાન કે જેટલા પરિણામ પ્રગટ થાય છે એ બધા કર્મની ઉપાધિથી જન્મેલા ગુણ પર્યાયો છે, એનાથી ભગવાન આત્મા વ્યતિરિક્ત નામ ભિન્ન છે. ક્યારેક ત્રણેકા નિશ્ચયથી ભિન્ન, ને વ્યવહારથી તો અભિન્ન ખરો કે નહીં. જો ત્યાં જ્યાં દ્રષ્ટિનો વિષય આપે છે ત્યાં એની નજર અપેક્ષા ઉપર વહી જાય છે. રાત્રે એક શબ્દ રમેશભાઈ કહ્યો તો એ વાત, અરે અપેક્ષા લગાડતા દ્રષ્ટિનો વિષય હાથમાં આવતો નથી. કેમ કે દ્રષ્ટિના વિષયમાં ખ્યાલવાદ નથી અને દ્રષ્ટિમાં પણ ખ્યાલવાદ નથી, એ બધા જ્ઞાનના પડખા છે. પ્રભુ એક વખત દ્રષ્ટિ તો નિર્મળ કર, દ્રષ્ટિ નિર્મળ થયા સિવાય કથન ચિત અને ધ્યાનવાદનો જન્મ થતો નથી. એ વ્યતિરિક્ત છે. ભગવાન આ આત્મા જે ઉપાધિ તત્વ બતાવવું છે, એ આત્મા કેવો છે કે જે કર્મના ઉપાધિથી જન્મેલા બધા ભાવો છે એનાથી ભગવાન આત્મા વ્યતિરિક નામ રહિત નામ ભિન્ન છે, ભિન્ન થશે નહીં, ભિન્ન જ છે. કે ભિન્ન છે તો એકાંત થઈ જશે, તો કે અમને ઈષ્ટ છે. આચાર્ય ભગવાન કહે છે એ સમ્યક એકાંત થશે, એટલા માટે તો અમે તને આ વાત, હું શ્યાદવાદ સુધી ને કથન ચિત્ત સુધી આવ્યો છો, એ પ્રમાણના પક્ષથી આવ્યો છો, પ્રમાણના પક્ષ સુધી આવ્યો, પણ શુદ્ધ નહીંના પક્ષ સુધી તો કરી આવ્યો, અને એનો અનુભવ પણ તને થયો નથી. એ વાત તે ખરેખર સાંભળી નથી. એક વખતનો પ્રસંગ છે. કુંકુંડ આચાર્ય ભગવાન મુનિરાજને ભાવલિંગી સંતને શિખામણ આપે. ભાવલિંગી સંતને હો, સંત ભાવલિંગી હોય એને સંત કહેવાય, આત્મજ્ઞાનીને ગુરુ કહેવાય, બાકી બધા કુગુરુ છે. એ સંત સંતને શિખામણ આપે છે કે હે મુનિરાજ, સારું તો એ છે કે એકાંતમાં રહેવા જેવું છે, કોઈનો સંગમાં આવવા જેવું, પણ છતાં તું કદાચ એકાંતમાં ન રહી શકતો હો તો તું લગ્ન કરી લેજે, પણ મિથ્યા દ્રષ્ટિના સંગમાં રહીશમાં. હું કહ્યું ભાવલિંગી સંતને સમર્થ આચાર્ય શિખામણ આપે છે કે ત્રણ કષાયનો જે અભાવ થઈ ગયો છે, જે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં ઝૂલે છે, એવા સમર્થ સંત સંતને એના હિત માટે શિખામણ આપે છે કે એકાંતમાં રહેવું એ જ ભલું છે. કદાચ તું એકાંતમાં ન રહી શકતો હોય, તારે કંપની જોતી હોય તો તું લગ્ન કરી લેજે, પણ મિથ્યા દ્રષ્ટિના સંગમાં રહીશમાં. જમનભાઈ કેમ કે જેને આત્માનું ભાન નથી અને એના સંગમાં રહીશ તો એ અનેક પ્રકારની વાતો કરશે. અને ક્ષાયિક સમ્યક વસ્તુ ના કાળે નથી એટલે મારે આટલું કહેવું પડે છે કે મિથ્યા દ્રષ્ટિના સંગમાં તો રહીશમાં. ભલું તો એ છે કે એકાંત મારે હું પણ કદાચિત તને એવો ભાવ આવે તો તું લગ્ન કરી લેજે. લગ્ન કરી તો ચારિત્ર નો દોષ આવશે પણ શ્રદ્ધાનો દોષ ઉત્પન્ન નહીં થાય. શ્રદ્ધાનો ગુણ કાયમ રહી જશે. પણ ઓના નિમિત્તે તો નિમિત્તથી થાય છે એમ કહેવાનો આશય નથી. ઊંચે ઊંચે વાત ચડવાની હો. કુશીલ નો સંગ કરિશ્મા મિથ્યા દ્રષ્ટિ કુશીલ છે. એ બધું શાસ્ત્રમાં છે. કુશીલ ની વાત પણ આચરીના દ્રષ્ટાંતે વાત આપી છે. સમર્થ આચાર્ય ભગવાન સંતને કહે છે કે મિથ્યા દ્રષ્ટિમાં સંગમાં રહેવા જેવું નથી. કેમ કે એ તો અનેક પ્રકારની વાત કરીને એની પાસે તો પર્યાય દ્રષ્ટિ છે એટલે કથન ચિત્તથી વાત ઉપાડશે. તું સર્વથા કહે તો આપની વાત તો ઠીક છે, આપની વાત તો સાચી છે, આપની વાત સાચી છે, પણ મારી વાત જે સાચી છે એ પણ આપને કહું છું. જે એની વાત ખોટી છે એને સાચી કરીને એ કહે છે કે કથન ચિત્ત તો છે ને આ શાસ્ત્રમાં લખ્યું, આ શાસ્ત્રમાં આ લેખું છે. શું જાદવાદ નથી? અરે ભગવાન, જાદવાદ તો દ્રષ્ટિપૂર્વક થાય છે. જેની દ્રષ્ટિ નિર્મળ નથી એને જાદવાદ હોઈ શકે? જાદવાદ તો સમ્ય જ્ઞાનનું વિશેષણ છે. એ તો અતિન્દ્રિય જ્ઞાનથી પ્રગટ થાય છે. જાદવાદ શાસ્ત્રથી જાદવાદનો જન્મ થતો નથી. એ વાત કહે છે કે સાંભળ એક વખત દ્રષ્ટિના વિષયની વાત. તો સાંભળ કથનચિત ને પ્રમાણ ને જાદવાદ ને કથનચિત નામને તું હમણાં એક બાજુ તારી વાત રાખીને એક નવી વાત ને સાંભળી નથી કહું છું. કહે છે કે કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરિક્ત નામ રહિત એવો આત્મા આત્માને ઉપાધિ છે. ટીકા. આ હે અને ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે. આમાં તો કઈ વિસ્તાર આવતો નથી કે વિસ્તાર જીવમાં છે જ નહીં. વિસ્તાર ઉપર જાત તું અજીવમાં જો. તારી નજર જીવ ઉપર નથી. જીવમાં વિસ્તાર ન હોય, અનેક ગણું હોય એ પર્યાયના ધર્મ છે. ખરેખર તો અમે એને પરધર્મ કહેવા માંગીએ છીએ એટલા માટે આ ગાથા લીધી છે. ગાથા લેવાનો હેતુ છે. આ ગાથા 4 દિવસ ચાલી મુંબઈમાં. મુકુંદભાઈ આવ્યા કે ભાઈ દેવેલી બજારમાં અમે કોઈ 1 દિવસ રાખો રહીવા. એ કઈ છોડે મનમોહન ગાંધી બધા 1 દિના 2 દિન 2 દિના 3 દિન પછી દાદર 1 દિવસ. આ ગાથા 4 દિવસ ચાલી અને શાંતિભાઈ ના ઘેરે 4 દિવસ ચાલી અને ચર્ચામાં 8 દિવસ ચાલી. બીજી એ જુદું એક જ ગાથા હો. કે જે પ્રભુ તે શુદ્ધાત્મા ની વાત સાંભળી નથી. જે 9 તત્વ ની વાત 7 તત્વ ની વાત સાંભળી છે પણ એ 7 પ્રકારના પરિણામ થી ભગવાન આત્મા ભિન્ન છે એ વાત તે ખરેખર લખપૂર્વક સાંભળી નથી. એ ભાઈ દ્રષ્ટિના વિષય દ્રષ્ટિમાં આવ્યા વિના નિર્વિકલ્પ ધર્મ ધ્યાન 3 કાળમાં થતું નથી. અને દ્રષ્ટિના વિષય વિના નિર્વિકલ્પ ધ્યાન થાય ને નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યા વિના સમ્યક દર્શનનો જન્મ 3 કાળમાં થતો નથી. 11 ગણી લે ધારણામાં રાખે શાસ્ત્ર શ્લોકો એમાં કઈ હાથમાં આવ્યું નથી. એ તો બધા જ્ઞેયના ધર્મો છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞેય છે, જ્ઞાન નથી. કહે છે કે હવે એનો વિસ્તાર જીવાદી સાત તત્વોનો સમૂહ, પર્યાયનો સમૂહ, પર્યાયોનો સમૂહ. જીવ છે, પેલો શબ્દ જીવ છે કે જીવ એ છે, એમ કેવું છે ને કે આ જીવ છે તે પરદ્રવ્ય છે. તો કે હા, કે જીવને પરદ્રવ્ય કહેશો તો સ્વદ્રવ્ય નહીં રહે, કે સાંભળ તને ક્યારે સ્વદ્રવ્ય હાથમાં આવશે. એ જીવ છે ને એ દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે તે જીવ ખરો નથી, હે છે એ વ્યવહાર જીવ છે. નિશ્ચય જીવ અને વ્યવહાર જીવના ભેદ જ્ઞાનની ઉત્કૃષ્ટ વાત કરે છે. જે જીવ પેલો શબ્દ વાંચ્યો છે કે જે જેને અહીંયા એ કેવો છે, એ જીવ કયો છે કે દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે છે, જીવ હે છે. સમયસારની આરતીની ગાથામાં કહ્યું કે નર નારક આદિ પ્રસાદ તો લેવા જેવો છે, પ્રસાદ તો લેવા જેવો છે. પ્રસાદ લેવાથી મીઠું મોટું થાય છે.
હવે છે ને પૈસા માટે આવે, આશીર્વાદ રૂપે નાણા મોકલીને ગુરુ પ્રસાદ માટે તો
ગુરુદેવ કહેતા હતા, આવો આવો, આ પદ તમારું છે, આ પદ તમારું છે, આમાં નિવાસ કરો, આમાં નિવાસ કરો. તમે માનેલું પદ અપદ છે. ચીકણા હોય કદાચિત કપડા ઉપર. અરે ભાઈ આવો, ક્યાંથી આવો છો? ત્યાં તો થાક. અમને આ સમર્થ આવો પુરુષ અમને બોલાવે છે. અમે તો કાંઈ ની કાંઈ વાત ત્યાં સાંભળી હતી, અને આ પુરુષ એની કોઈ કરુણા, એનો મીઠો આવકાર. આ હા હા હા, એ મીઠો આવકાર પણ કોક જુદા પ્રકારનો હોય છે. ઓ આ હા, મુક્ષુ જોઈને જેના નેત્ર હર્ષથી ભરાઈ જાય છે. આ હા, આવો આવો. એ આચાર્ય ભગવાન આયા કહે છે કે સાંભળ એક વાત, તે આજ સુધી સાંભળી નથી. નવ તત્વ વાળો આત્મા છે અને નવ તત્વ સમ્યક પ્રશ્નો વિષય છે એ વાત તે સાંભળી છે, પણ નવ તત્વ પરિણામના ધર્મો છે એનાથી ભિન્ન ભગવાન આત્મા, એ વાત મારે તને કેવી છે? કે જીવ છે એ હે છે, ઉપાધિ નથી. હે જીવ તો ઉપાદે છે, કે વ્યવહાર એક જીવ એક છે એનું નિરૂપણ બે પ્રકારના છે. જીવ બે પ્રકારનો નથી. વિપિનભાઈ, આત્મા બે પ્રકારનો નથી, જે મોક્ષ માર્ગ બે પ્રકારનો નથી. મોક્ષ માર્ગ એક જ પ્રકારનો સ્વભાવને આશ્રય તમે કૃષ્ણ ચારિત્રના વિદ્રાગી પરિણામ થાય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, શ્રીમતીનું વાક્ય છે. અનુભવીનું એક અવતારી પુરુષ હતા, એમાં કઈ ફેર નથી. એમાં જીવ તો એક જ પ્રકારનો છે, એકો હમ જો ચેદા સોહમ, જો ચેદા જો ચેતનારો છે તે હું છું, જે દેખનારો તે હું છું, જે જાણનારો તે હું છું. હા હા, જો ચેદા સો અહમ. હા હા, અહમ ક્યાં કરવું કે હું નાયક છું. હા હા, અહીંયા કહે છે કે આ વ્યવહાર જીવ એ છે, નિશ્ચય જીવ ઉપાધિ છે, પણ જ્યાં સુધી વ્યવહાર જીવમાં હે બુદ્ધિ નથી આવતી, નિષેધ બુદ્ધિ નથી આવતી, ત્યાં સુધી નિશ્ચય જીવમાં ઉપાદેય બુદ્ધિ આવતી નથી. કથનચિત આ પણ જે કથનચિત આ, કથનચિત આ ને કથનચિત આ, એ કથનચિત ને કથનચિત માં પંડિતાઈ માં રહી ગયો. અને આવ્યું બોલો, હે ગયું ખાલી હાથે જશે પ્રભુ, રેવા દે હવે કથનચિત ને હમણાં થોડીક વાર, આગળ ઘરમાં એક વાર દ્રષ્ટિમાં.